તારીખ 28/7/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 637 અને 638 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 371
છેલ્લી વાત એ કરી આમાં કે અનંત ધર્મ માં જ્ઞાન મુખ્ય છે, એટલે અનંત ગુણ માં જ્ઞાન મુખ્ય છે. પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. સિદ્ધાંત થયો આમાં કે અંતર્મુખ થવા માટે પરાશ્રય બુદ્ધિ છૂટવી આવશ્યક છે. જ્યાં સુધી જીવને પરાશ્રય બુદ્ધિ છે ત્યાં સુધી અંતર્મુખ થવાની ઈચ્છા એની ભાવના સફળ ન થાય. પરાશ્રય બુદ્ધિ એટલે પરની આધાર બુદ્ધિ. પરની આધાર બુદ્ધિ છૂટવી એમ કહો કે ઉપાદાનની શક્તિનો અભિપ્રાયમાં દ્રઢ વિશ્વાસ થવો કે કાર્ય તો મારાથી જ થશે, મારી શક્તિથી જ થશે, કોઈ પણ પ્રકારે મારું કલ્યાણ થવામાં કોઈ પરાશ્રય કારણ થશે. સુગાનીજીએ પત્રમાં ત્યાં સુધી એ વાત લીધી કે પત્રનો આધાર તો શું, પત્ર લખો એમ કહે, પણ સાક્ષાત તીર્થંકરની આધાર બુદ્ધિ પણ આત્માને નુકસાન કરનારી છે. આવા ચોખ્ખા શબ્દો લખ્યા છે. એટલે કાર્ય પોતાથી થશે એ વાત એને પોતાના ઉપાદાનથી સમજાવી જોઈએ. અને એ સમજવામાં એને જ્ઞાન જ કારણ છે. મુખ્ય કારણ તો એને જ્ઞાન જ છે. પોતાના વર્તમાન જ્ઞાનાનુભવથી સમજી શકે એમ છે કે જ્ઞાનનો પ્રવાહ સતતપણે મારામાંથી જ ઉદ્ભવ થાય છે. કોઈ બહારથી મારું જ્ઞાન આવે છે એવો કદી અનુભવ થતો નથી. લોકો તો વળી બુદ્ધિ વધારવા માટે એના ખોરાક, એના ટોનિક પ્રયોગ થાય છે કે નહીં, અનેક પ્રકારના શારીરિક પ્રયોગ થાય તો જ્ઞાન વધે, અથવા જ્ઞાન વધારવાના સાધનો મળે તો જ્ઞાન વધે. દેશાટન થાય, પર્યટન થાય, ઘણા પુસ્તકોનું અધ્યયન થાય, વાંચન થાય, ઘણું જોવા જાણવાનું ને સાંભળવાનું થાય તો જ્ઞાન વધે. એ તમામ પ્રકારના અભિપ્રાય પરાશ્રય બુદ્ધિ સહિતના છે. કોઈ પણ પ્રકારે પરાશ્રય બુદ્ધિ રહે અને એ જ્ઞાન અંતર્મુખ થાય એ સિદ્ધાંત બહારની વાત છે. એટલે વસ્તુ સ્થિતિની બહારની વાત છે, કદી બને નહીં. જેમ બહિર્મુખ થવામાં એ પરાશ્રય બુદ્ધિ હતી ને તેથી બહિર્મુખ થતો હતો, એ સ્વાશ્રયની બુદ્ધિ થતાં અંતર્મુખ થાય. અને સ્વાશ્રયની બુદ્ધિ થવામાં એને જ્ઞાન જ કારણ પડે છે, જ્ઞાન જ નિમિત્ત થાય છે. જ્ઞાનનું સ્વરૂપ અને જ્ઞાનનો સ્વભાવ સમજતા, એટલે આત્મસ્વભાવ કહો કે જ્ઞાન સ્વભાવ કહો કે સ્વાભાવિક જ્ઞાનનું સ્વરૂપ કહો, કે જેનાથી એને પરાશ્રય બુદ્ધિ છૂટે છે. અને પરાશ્રય બુદ્ધિ છૂટતા વારંવારનો ભેદ જ્ઞાનનો સતત પ્રયાસ થાય તેથી પરાશ્રય પણ છૂટે અને જીવ અંતર્મુખ ઉપયોગમાં આવી શકે છે. એમ થવામાં જ્ઞાન જ કારણ છે. આ વાત બહુ મજનથી ભગવાન અમૃતચંદ્રાચાર્યે આખા સમયસારમાં સમજાવવા માટે આત્માને જ્ઞાન માત્ર કહ્યું છે. દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ હોવા છતાં વિધિ સમજાવવાનું પ્રયોજન છે. એ પ્રયોજનવશ આત્માને જ્ઞાન માત્ર થામ થામ કહેતા આવ્યા છે. આત્માનું વેદન કેમ થાય એ પ્રશ્ન ઉઠાવે છે. તો તે કંઈ નિમિત્ત અને રાગના પ્રેમ કરે થાય નહીં, નિમિત્ત અને રાગમાં એકત્વ કરે થાય નહીં, પણ ચેતનની ચેતના છે. એવા કેવા શબ્દ આવ્યા છે, જે ચેતના પર્યાય છે, ચેતના સ્વભાવ છે, ચેતન દ્રવ્યનો છે, તે જ્ઞાન દર્શન વડે ખ્યાલમાં આવે તે પરથી તો નહીં, પણ જ્ઞાન સિવાય બીજા ગુણોથી પણ ખ્યાલમાં આવતી નથી. પ્રશ્ન ચાલ્યો છે ને 637માં, કે જ્ઞાન જ એક ત્રણેય કાળે આત્માનું લક્ષણ છે. અનંત ધર્મમાં પણ એક એ જ કારણ છે કે જ્ઞાન દર્શન વડે ખ્યાલમાં આવે તે પરથી તો નહીં, પણ જ્ઞાન સિવાય બીજા ગુણોથી પણ ખ્યાલમાં આવતી નથી. એવા જ્ઞાન લક્ષણ વડે ચેતના જાણવામાં, ચેતના વડે ચેતના સત્તાનો નિર્ણય થયો. એનો અર્થ એ થયો કે એવા જ્ઞાન લક્ષણ વડે ચેતના જાણવામાં, એટલે સ્વરૂપને ઓળખવામાં, ચેતના જાણવાનો અર્થ અહીંયા સ્વરૂપને ઓળખવામાં, ચેતના વડે એટલે જ્ઞાનના આધાર વડે આત્મસત્તાનો નિર્ણય થયો, એટલે સ્વરૂપ અસ્તિત્વનું ગ્રહણ થયું. સત્તા કહો કે અસ્તિત્વ કહો, જ્ઞાન દ્વારા સ્વરૂપ અસ્તિત્વનું ગ્રહણ થયું. અને જ્યારે એ જ્ઞાનમાં ચેતના ખ્યાલમાં આવી ત્યારે એને ચેતન સત્તા છે, જ્ઞાનથી હું છું, જ્ઞાનમય હું છું, એમ નિર્ણય થયો.
બરોબર,
ત્યાં નિર્ણય થયો. એ જ વાત લીધી છે 710માં, કે જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી. આ વિશે ચાલ્યો છે અનુભવ પ્રકાશમાં છે. અનુભવ પ્રકાશ ઉપરના જે પ્રવચનો છે એ પ્રવચનો વિશે ચાલ્યો છે. ઠીક, અનુભવ પ્રકાશમાંથી ઘણું લેવાનું છે. 676 થી શરૂ થયા છે, 676 થી આગળ ચાલ્યો, 712 સુધી, 25 નંબર 37 બોલ છે અનુભવ પ્રકાશના પ્રવચનોમાંથી. જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી, આ શબ્દ પીડ્યા છે અનુભવ પ્રકાશમાં, કે વર્તમાન તારો જ્ઞાન ઉપયોગ છે એ સ્વભાવમાં પેસવાનો દરવાજો છે. જ્ઞાન દ્વાર છે, આ જ્ઞાનને મુખ્યતા બહુ આપી છે ને. જ્ઞાન જ કારણ છે અંતર્મુખ થવામાં, જ્ઞાન જ કારણ છે, જ્ઞાન જ કારણ છે એ સમજાવે છે. કે જે આ ઉપયોગ છે, જ્ઞાનનો વ્યાપાર છે, એ જ્ઞાન દ્વાર છે. એ જ્ઞાન દ્વારમાં જ્ઞાન પર્યાયને ન જાણવી એમ કહે છે, સ્વરૂપ શક્તિને જાણવી, જ્ઞાન શક્તિને જાણવી, જ્ઞાન સ્વભાવને જાણવા. સ્વભાવ છે એ સામાન્ય છે, સ્વભાવ છે એ સામાન્ય છે. બીજું વિજ્ઞાન ઉપયોગમાં જે વેદન છે એ ચૈતન્ય પ્રકાશ છે. જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, પ્રકાશ પ્રકાશ શક્તિ છે ને, બાર સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ એવી વ્યાખ્યા છે પ્રકાશ શક્તિ. પ્રકાશ શક્તિ એટલે આ પૂતગળનો પ્રકાશ નહીં, સૂર્યનો, ચંદ્રનો, દીવાનો એ કોઈ પ્રકાશ નહીં. આત્મામાં અંદર પ્રકાશ એટલે એનું વેદનને પ્રકાશ કહેવામાં આવે છે. પ્રકાશનું નામ વેદન છે અને વેદનનું નામ પ્રકાશ છે. કેવી છે પ્રકાશ શક્તિ? કે સ્વસંવેદનમયી એ પ્રકાશ શક્તિ છે. તો જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી એટલે કે એ જ્ઞાન દ્વારમાં વેદનથી શક્તિનું સ્વરૂપ જોવું, આમાં સ્વભાવને જોવાનું ચિહ્ન શું છે સિમ્પટમથી નક્કી કરવામાં આવે છે. ચિહ્ન શું છે, લક્ષણ શું છે, કે વેદન લક્ષણ છે. જ્ઞાન ઘટપટ આદિ જાણે તેવું જ્ઞાન લક્ષણ નથી, ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે તેવું જ્ઞાન લક્ષણ નથી, બહિર્મુખ પ્રવૃત્તિ કરે તેવું જ્ઞાન લક્ષણ નથી, અલ્પજ્ઞત્વ રહે તેવું જ્ઞાન લક્ષણ નથી. એ બધું વાત કરવું છે, જ્ઞાનની પર્યાયમાં આ બધું છે એ વખતે, પણ એક ધ્યાનમાં લેવાનું નથી, એક લક્ષણમાં સમાવેશ પામતો નથી, એવું સ્વરૂપ નથી. જ્ઞાન દ્વારમાં વેદનથી સ્વરૂપ શક્તિને જાણવી. કારણભાઈનો પ્રશ્ન તો વસુમાં આ વેદનનો વિષય સમજાતો નથી, વેદનનો વિષય સ્પષ્ટ કરવો છે. કે સાતા અસાતાને તો જીવ વેદે છે, તો એને વેદવું શું એ નથી સમજાતું. આપણે સાતાને વેદે છે, અસાતાને વેદે છે, એ તો એના વેદન વિશેષો છે, વેદનાના વિશેષો છે. વેદન સામાન્ય શું છે ત્યાં પકડો, દરેકમાંથી આ લેવું છે. જેમ કે કોઈ વેદના થઈ, કોઈ પણ પ્રકારે કોઈ દર્દ થયું, એની વેદના થઈ, તો એમાં જ્ઞાનમાં એ વેદના ક્યાં છે? એ જે વેદના છે એ જ્ઞાનમાં જણાય છે કે વેદાય છે? આ થોડો સૂક્ષ્મતાથી પોતાના અનુભવને તપાસવાનો વિષય છે. જેટલું અવલોકન સૂક્ષ્મ, જેટલી તપાસ એની ઝીણવટ ભરી, એટલી એની આની અંદર ચાંચ બૂટશે સમજણ પડવામાં અને ખ્યાલ આવવામાં. એટલે શ્રીમદજીએ પાત્રતાના લક્ષણમાં નાખ્યું છે કે મહાવીરના બોધને પાત્ર કોણ, કે સદાય સૂક્ષ્મ બોધનો અભિલાષી જીવ. જે આ વિષય આત્મ સ્વભાવ સૂક્ષ્મ છે એ અંગેનો બોધ છે એ પણ એવો જ સૂક્ષ્મ છે. જેમ હીરો ઝીણો હોય તો એને પકડવાની સમાણી પણ ઝીણી શાર્પ પોઈન્ટેડ જ હોય, એમાં કઈ એરુ નો હાણસો ન હોય, કે રસોઈ કરવાની હાણસી પણ કામ આવે. અહીંયા એનું વેદન શું છે? ધારાવાહી છે વેદન, તો વેદી જ રહ્યો છે. મુખ્યપણે એ સાતા અસાતાને વેદે છે, એ તો એકત્વ બુદ્ધિ એ પૂર્ગળ પર્યાયને વેદે છે, અધ્યાસે કરીને. વેદી શકતો નથી પણ અધ્યાસે કરીને વેદે છે, ઠંડી વેદે, ગરમી વેદે, અનેક પ્રકારના સ્વાદનું આસ્વાદન વેદે, એ તો છે કે નહીં, ગળ્યો ખાટો ખારો, આ બધો અવલોકનના અભ્યાસનો પ્રસંગ છે. એક વાર ગુરુદેવના પ્રવચનમાં એ વિષય આવેલો છે કે જેમ કોઈ પોતાના મોઢામાં કોઈ ચીજને ચાવે અને ચાલતા ચાલતા પૂછે કે આ મને કેવો સ્વાદ આવે છે, સમજાવશો તમે? પોતાના મોઢામાં જે ચીજ ચવાઈ રહી છે એનો સ્વાદ એ બીજાને પૂછવા જાય કે મને સ્વાદ કેવો આવે છે, એ મને સમજાવો ને, તો એને શું કહેવું? એમ તારા જ્ઞાન દ્વારમાં એટલે જ્ઞાન મુખમાં વેદક સ્વભાવી વેદન સ્વભાવી જ્ઞાન વિદાય છે અને તું અમને પૂછે છો કે આ વેદનનો કે વેદનનો સ્વાદ કેવો છે એ તો સમજાવો. જ્ઞાન પોતે અનુભૂતિ સ્વરૂપ છે અથવા આત્મા પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે. અનુભવ કરવું, વેદવું એ તો એનો સ્વભાવ ધર્મ છે અને એ પણ જ્ઞાન એક એવો ભાવ છે કે જેમાં અન્ય વેદનનો પ્રવેશ થવો અસંભવ ને અશક્ય છે. જાણે દુનિયાભરની ચીજને પણ વેદે કોઈને નહીં એવો એનો સ્વભાવ છે. જ્ઞાનમાં જ્ઞાન જ વિદાય ને સિવાય કાંઈ ન વિદાય એવું જ જ્ઞાનનું સ્વરૂપ છે. એમ જ્યારે એને વેદનથી જ્ઞાન પકડાય છે ત્યારે એને સ્વભાવ, આખો સ્વભાવ, પરિપૂર્ણ સ્વભાવ, અનંત સામર્થ સ્વરૂપ સ્વભાવ એનો પત્તો ઓળખાણ લાગી જાય છે, ઓળખાણ એની આવી જાય છે. આવો હું તું એ અહીંયા કહે છે જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી. બીજા ધર્મો પ્રયોજનભૂત ધર્મો કોઈ કોઈ જણાય છે, જેમ કે સુખનું પ્રયોજન છે તો એને સુખ 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 સ્વરૂપ, આનંદ સ્વરૂપ, શાંત સ્વરૂપ, અકસાય સ્વરૂપ એને જણાય છે, કેમ કે જ્ઞાનમાં તો કસાય નથી. એવી જ રીતે એનું પ્રયોજન છે પોતાના અસ્તિત્વનું, કેમ કે સર્વ પ્રાણી માત્રને પોતાના મૃત્યુનો સર્વથી વધારે ભય છે. ગમે તે જીવને પોતાના મૃત્યુનો સૌથી વધારે ભય હોય તો મૃત્યુનો છે, એ ભય ત્યાં ખલાસ થાય છે કે હું શાશ્વત છું, સદાય છું, અનાદિથી આવો હતો, અનંતકાળ પર્યંત હું આવો જ રહીશ, જેવું મારું સ્વરૂપ છે અને સ્વભાવ છે. જ્ઞાન પ્રકાશમય સદાય હું રહેવાનો છું અને એવા મારા સ્વભાવને કોઈ પણ બાધા પહોંચે, આંચ આવે, એ બની શકવા યોગ્ય નથી, થઈ શકવા યોગ્ય નથી. તેથી એને જે બીજો ભય છે અનેક પ્રકારની બાધા હાનિનો, નુકસાનનો, એ ભય પણ એને ખલાસ થાય છે. એ બે ત્રણ જે પ્રયોજનના મુદ્દા છે, નિશંકપણું, નિર્ભયપણું, એ સુખની સાથે જોડાયેલા છે, કેમ કે એનાથી દુઃખ છે, ભયથી ને શંકાથી દુઃખ છે. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, સંતાપ એટલે દુઃખ, આત્મસિદ્ધિમાં લીધું. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા ને સ્થાપ, એવી લાઈન લીધી છે, અંદરથી આવ્યું છે ને. તો જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તથા શંકા નહીં સ્થાપ. જ્યાં તારું જ્ઞાન છે ને એ જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જુએ છો ત્યાં શંકા રહેતી નથી. એ બધા સંકેત આવ્યા છે પરમાર્થના વિષયના, એ બધા પરમાર્થભૂત વિષય આત્મા, સ્વભાવ સ્વરૂપ આત્મા, એના બધા એ સંકેત છે, ઈશારા છે, થોડામાં ઘણું કહી દીધું છે. લક્ષણ જ્ઞાન અને લક્ષ્ય આત્મા એમ પોતાના જ્ઞાનમાં ભાસે છે ત્યારે સહજ આનંદ ધારા વહે છે, તેને અનુભવ કહેવામાં, આત્માનુભવ એને કહેવામાં આવે છે. આત્માનો અનુભવ કહો, આત્માનું જ્ઞાન કહો, એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિની આ એક જ વિધિ છે. લક્ષણ ભલે પૂરેપૂરું બહાર નથી ત્યારે તો એને લક્ષણ કહે છે, પણ છે તારા ઘરમાં દાટેલું તારું ધન, જે સ્વરૂપ સંપત્તિ છે એ તો પોતાના ઘરમાં દટાયેલી છે. કોઈ એમ કહે કે ભાઈ તમે નકામા દરિદ્રી થઈને ફરો છો, તમારા ઘરમાં એટલું ધન દાટેલું છે કે દુનિયામાં કોઈની પાસે એટલું ધન અત્યારે પણ નથી, અને તે તમારા ઘરના ઓરડાના તળિયામાં છે. રાત પડે કે દિવસ હોય, ઓરડો બંધ કરીને ખુદે એક 6 ઇંચનો પોપડો કાઢો એટલે ખબર પડશે, એમ કહે છે. ચરું જોવે સોનાનો, ભલે એને ખબર ન પડે કે સોનું ને પિત્તળ ઓળખતા ના આવડે, પણ તે સોનાના ચરુંમાં રત્નો ભર્યા છે. કાંઠો ભાળે પીળા રંગનો ચળકતો, ત્યાં એને સોનાની એ પ્રતીત આવે અને રત્નોની પણ પ્રતીત આવે. એનું ભાવમાંથી તો દારિદ્ર્ય ચાલ્યું જાય છે, પછી એ રત્નોમાંથી કેટલોક ભાગ રૂપિયાના પાયમાં ફેરવે, પછી રૂપિયાના પાયને સાધન સગવડના મકાન આદિમાં ફર્નિચરમાં નાખે, દાગીના કરે, એ બધું થતા વાર લાગે. પણ એનું દારિદ્ર્યપણું તો એને ચરુનો કાંઠો જોયો ત્યારથી ખલાસ થયો. આખો ચરું ભર્યો કે નહીં, પૂરું ધન ભર્યું કે નહીં, કે ભર્યું એમ અનંત ગુણો કેવા કેટલા એ જાણવાનું પ્રયોજન નથી, પણ એ અનંત ગુણરૂપ સત્તા છે એની હૈયાતી જ્યાં પકડાય છે ત્યાં એની હૂંફ બીજી જાતની આવે છે. જેમ ધનની માણસને હૂંફ આવે છે, એમ આની હૂંફ બીજી જાતની આવે છે. એવું છે, દારિદ્ર્ય ચાલ્યું જાય છે, ભલે મોક્ષ થશે એમાં ભાવ કદાચ 2-4 રહે તો પણ એને પરિપૂર્ણ તત્વ હાથમાં આવી ગયું, એને હવે દારિદ્ર રહેતું નથી. દીનતા ચાલી જાય છે, જગતની દીનતા એ જીવ કરતો નથી. અત્યારે તો સાધુ કહેવાય પણ પૈસા વાળાની દીનતા કરે, એની માખણ પટ્ટી લગાડે છે કે આ અહીંયા હશે તો કાંઈક આપશે, અને આપશે તો આ બધી ગાડી ચાલશે. આ તો સમ્યક દ્રષ્ટિ છે, દીનતા નથી. વસ્તુનું સ્વરૂપ આમ છે, કોઈ માનો તો ભલે, કોઈ ન માનો તો ભલે, આજે માનો કાલે માનો, લાખ વર્ષે માનો, વહેલા મોડા ગમે ત્યારે, આ સ્વીકાર્ય છૂટકો છે, ને નહીતર પરિભ્રમણના ચક્કરમાં હોઠા નીકળી જશે, દુઃખીના ડાળિયા થઈ જશે. એવો પ્રકાર છે અંતર્મુખ થવાના સાધન છે, કારણ છે એટલે સાધન છે. 400માં ગાથામાં એ લીધું છે, 5 અધ્યાયમાં. ત્યાં અનુભવનું કારણ લીધું છે, કાગળ રાખ્યો છે. પ્રસિદ્ધં જ્ઞાનં એવં એકં સાધનાદિ વિધૌ ચિતઃ. ચિતઃ નામ આત્મા, આત્માની સાધન આદિ વિધિને ની મીમાંસા કરવામાં આવે તો મીમાંસા એટલે ઊંડી વિચારણા, ઊંડી વિચારણાનો સૂચક શબ્દ છે મીમાંસા. આત્માની પ્રાપ્તિ એટલે અનુભવનું સાધન અને એની વિધિ શું, પ્રસિદ્ધમ જ્ઞાનમ એવમ એકમ. આ જે પ્રસિદ્ધ જ્ઞાન છે, આ જે પ્રગટ જ્ઞાન છે, એ એક જ સાધન છે એમ કેમ છે. સ્વાનુભૂતિ એક હેતુશ્ચ, અને એ સ્વાનુભૂતિનો હેતુ, અનુભવનો હેતુ હોવાથી તસ્માત તત્ પરમમ પદમ, તેથી તે જ્ઞાનને પરમપદ કહેવામાં આવે છે. એટલી મુખ્યતા આપે છે, જ્ઞાન મુખ્ય છે એ વાત ઉપાડી છે ને, એ પરમપદ છે. આ શાસ્ત્ર બહુ દિગંબર સાહિત્યનું બહુ પુરાણું શાસ્ત્ર છે. એના રચયિતા કોણ છે એનો પત્તો નથી, પણ લગભગ 1800 ગાથાઓ છે. અને દ્રવ્યાનુયોગનો અને અધ્યાત્મનો વિષય, પહેલામાં તો દ્રવ સામાન્ય અધિકાર છે, એટલે દ્રવ્યાનુયોગનો અધિકાર, દ્રવ્યાનુયોગનો વિષય ચર્ચો છે, એના સિદ્ધાંતો ચર્ચા છે. ઉત્તરાર્ધ છે દ્રવ્ય વિશેષ અધિકાર છે, એમાં અધ્યાત્મનો, સમ્યક દર્શનનો, અનુભવનો, ઉપયોગનો, શ્રદ્ધાનો, એ બધા વિશે બહુ ચર્ચા છે. અને ખૂબ છણાવટથી ચર્ચા છે, છણાવટ ઘણી કરી છે. ગમે એના રચનાર હોય પણ ખૂબ વાહકો કર્યો છે. જે વિષય હાથમાં લીધો છે એને છંછેડ્યો છે બહુ. જેટલા તર્ક ને શંકા થાય બુદ્ધિ ગુજર એ બધા કર્યા છે એમ કહીએ. પ્રશ્ન છે, એ લક્ષણ થી લક્ષણની સિદ્ધિ થી શું પ્રયોજન છે? લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના સિદ્ધો આત્મા અનંત ધર્મ વાળો છે એમ એકલા લક્ષણે જણાવવો યોગ્ય છે? આ વચમાં બીજી વાત નાખી એના કરતા સીધે સીધું જે કહેવું હોય એ કહી દો. જ્ઞાન લક્ષણ ને આખો અનંત ગુણાત્મક આત્મા એનું લક્ષ્ય છે, તો એ લક્ષણને વચમાં રાખ્યા વગર સીધું અનંત ગુણનું સ્વરૂપ જ બતાવી દો ને સરવાળે, તો એ વાત છે કે નહીં? તો પહેલેથી એ કયો ને એમ કહે છે. આવું વચ્ચે કહેવાનું પ્રયોજન શું? જ્ઞાન લક્ષણને વચ્ચે એનાથી ઓળખાવાનું પ્રયોજન શું છે? આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. બહુ મુદ્દાનો વિષય છે. ઉત્તર કે લક્ષણના નિર્ણય વગર લક્ષ્યાત્મા નક્કી થઈ શકે નહીં. હું અનાદિનો અજાણ્યો છું, તારા અનંત ગુણો બધા અરૂપી છે, એટલે કે તારું દ્રવ અરૂપી છે, અને એ અરૂપી દ્રવ્યને તું નક્કી કરવા જા અને કાંઈ કલ્પના થાય તો ગ્રહિત મિથ્યાત્વનો પ્રસંગ આવશે. બીજું કાંઈ નહીં થાય પણ ગ્રહિત મિથ્યાત્વનો પ્રસંગ આવશે. આ જ્ઞાન દ્વારમાં જ્ઞાનના આધારે આધેય એવા સ્વભાવને ઓળખવાને બદલે બીજી કોઈ રીત અપનાવવા જાય તો કલ્પના થાય એવું છે એમ કે છે. એટલે કે ઓળખવાની આ પ્રેક્ટિકલ સાઈડ છે. જે પ્રસિદ્ધ જ્ઞાન છે એના ઉપરથી એનો સ્વભાવ કેવો, જ્ઞાન સ્વભાવ કહો કે અનંત ગુણાત્મક જ્ઞાન સ્વભાવ કહો, એ કેવો એની કલ્પના ન કરવી હોય તો એની વાનગી ઉપરથી આખી ચીજને નક્કી કરવી જોઈએ. એ વાનગીને છોડીને કોઈ કલ્પના કરવા જાય, વિચારમાં અનુમાન લગાવવા જાય, કલ્પના એ ચડી જશે. એ કલ્પના એ ચડવું એનું નામ ગ્રહિત મિથ્યાત્વ છે. શાસ્ત્ર જ્ઞાનમાં પ્રવેશ કર્યા પછી કોઈ વધારેમાં વધારે સંભવિત નુકસાન કારણ હોય તો આ થાય છે. કોઈ પણ જીવને શાસ્ત્ર અધ્યયન થયા પછી આત્માનો નિર્ણય કરવામાં જો એની યથાર્થ વિધિ આત્મા ન આવે તો ગડબડથી આવીને રહે નહીં. કલ્પના કલ્પિત રીતે જ એનો આત્મા એના નિર્ણયમાં કલ્પાઈ જાય છે. આપણે થોડી ચર્ચા કરી છે, નિર્ણયનો વિષય લીધો છે ત્યાં. એટલે અહીંયા બહુ વજનથી એક વાત કરી છે જે હવે પછી કરી છે. માટે જે રીતે શું છે, જ્ઞાન લક્ષણને પકડીને જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને જોવી અવલોકવી એવી જે રીત છે, જે રીતે આત્મા સમજાય, કેવો આત્મા સમજાય કે પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણ, આ એને સમજાવવાની સાથે શું સમજાય છે કે જ્ઞાન લક્ષણ પરથી ભિન્ન છે, સમજાયું નહીં આમ છે. જે આત્મા પાંચમી ગાથામાં કુમકુંદાચાર્ય ભગવાને કહ્યું કે હું કેવા આત્માને અહીંયા કહીશ, વિષયની પ્રતિજ્ઞા કરે છે શાસ્ત્ર રચનાના પ્રારંભમાં કે હું એકત્વ વિભક્ત એવા આત્માને દર્શાવીશ. આ શાસ્ત્રની અંદર શાસ્ત્ર રચનાનું મારું જે પ્રયોજન છે તે આત્માને દર્શાવવાનું છે. કેવા આત્માને દર્શાવવાનું છે કે એકત્વ વિભક્ત, પોતાના સ્વભાવથી પરિપૂર્ણ સ્વભાવથી તન્મય એકત્વ, અને એ સિવાય સર્વ દ્રવ્ય ભાવોથી વિભક્ત તદ્દન જુદો એવા આત્માને હું આ શાસ્ત્રમાં દર્શાવીશ. તમે તેને અનુભવથી પ્રમાણ કરજો. અનુભવથી પ્રમાણ કરજો એટલે અનુભવીને, મારી વાતને તમે પ્રેક્ટિસમાં મૂકીને એનો અનુભવ કરી જોજો. અનુભવથી તમને હું કહું છું એવો અનુભવ થાય તો તમે માન્ય રાખજો. અને માન્ય રાખવામાં આ પ્રકારથી માન્યતા કેળવજો, બીજી પ્રકારે માન્યતા હોવી ઘટે નહીં એમ કહેવા માંગે. દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ છલ ના યદિ, બીજું કોઈ છળ પકડશો નહીં. જેમ કે કોઈ એમ કે પરથી ભિન્ન તમે આત્માને બતાવશો તો કોઈ બીજાની હિંસા કરશે શરીર દ્વારા, અને એમ કહેશે કે શરીરે તો હિંસા કરી, આત્માએ ક્યાં કરી છે, આત્માને શરીર તો ભિન્ન છે, આ એને છળ પકડ્યો છે. આમ કહેનારે છળ પકડ્યો છે. કેમ છળ પકડ્યો છે કે અહીંયા પરથી ભિન્નકમણું કહીને પર સંબંધિત રાગથી છૂટાવીને વિતરાગતા નિર્દોષતા લાવવી છે. એના બદલે જે પરિણામની અતિશયતાને લીધે શારીરિક પ્રવૃત્તિના નિમિત્તે બીજા જીવોની હિંસા થાય, એટલે શારીરિક પ્રવૃત્તિના નિમિત્તે બીજા જીવોની હિંસા થાય એમાં કાષાયિક પ્રવૃત્તિની અતિશયતા પ્રસિદ્ધ થાય છે. એને ત્યાંમાં લઈ લીધી, ઊંધું પકડીને છળ પકડી લીધો. એ છળ પકડવા માટે આવો સિદ્ધાંત છે, એ છળ પકડ્યો કહેવાય. કદી પણ આમાંથી છળ પકડશો અને આ નિર્દોષ થવાના સિદ્ધાંતો છે, વિતરાગ થવાના સિદ્ધાંતો છે, એમાં તીવ્ર દોષમાં કેમ ચાલ્યું જવાય એવી વાતનો છળ લેવાય નહીં. એ પ્રકાર સાથે સાથે પોતે પ્રતિજ્ઞા વખતે કહી દીધો છે કે એ તો અતિ ઊંધાઈનું કારણ છે, પૂરેપૂરું ઊંધે માથે ડૂબવાનું એ કારણ છે. ખબર છે આચાર્ય, આમે આવા જીવો પણ હોય છે અને આમ છળ પકડનારા જીવો હોય છે. અને હું કહી દઉં છું કે ભાઈ એ તો તમારા આત્માના હિત ખાતર પણ એવું કરશો નહીં. ફરીને ઉગતા. લક્ષણના નિર્ણય વગર લક્ષ્ય આત્મા નક્કી થશે, નક્કી થઈ શકે નહીં. લક્ષણ પૂર્વક જ આખા આત્માનો નિર્ણય થાય એવી જ કોઈ વસ્તુ સ્થિતિ છે. અરૂપી એવા આત્મદ્રવ્યમાં બીજી રીતે કલ્પના થાય છે, અનુમાન લગાવે છે. એક તો જીવની અનાદિથી મતિ વિપર્યાસની પરિણતિ જ્ઞાનમાં ઊભી છે, ચાલી આવે છે. અનુભવીઓએ જે પ્રકારે એને વિધિ બતાવી એની અજમાયશ કરીને નક્કી કરે કે આ બરાબર છે કે નહીં, કહેનારની પ્રમાણિકતા વિચારી લઈએ કે કહેનાર વિતરાગતામાં આવ્યા છે કે નહીં, નિર્દોષ થયા છે કે નહીં. તો કે જે આંશિક નિર્દોષ થયા છે એ એમ કહે છે કે અમારો અનુભવ તો આમ કહે છે, પણ પરિપૂર્ણ નિર્દોષ એવા સર્વજ્ઞ વિતરાગ જેને આપ્ત કહેવામાં આવે છે, આપ્ત એટલે વિશ્વસનીય, જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય એવા સર્વજ્ઞની પરંપરાનું આ કથન છે. અને અમારા અનુભવની એમાં સાક્ષીનો સિક્કો લાગેલો છે. સહી કરી દે ને, સાક્ષી તરીકે સહી કરો ભાઈ, કે સર્વજ્ઞ વિતરાગની પરંપરામાં સ્વાનુભવનો વિષય આ રીતે જે કહેવાયો તે અમારા અનુભવની સાક્ષીએ અમે માન્ય કરીએ. હવે જેને અનુભવ નથી એને આત્મ પ્રમાણ મળ્યું તો વિશ્વાસ આવે, પછી વાતને પોતે પ્રેક્ટિસમાં પ્રયોગમાં મૂકીને અનુભવમાં જોઈ જોવે કે આમ જ છે કે બીજી રીતે છે, તો એને એ અનુભવથી માન્ય રાખવા સિવાય બીજું એનું ફળ રિઝલ્ટ આવવાનું એ વાત નક્કી છે. શ્રીમદજી સાથે ચર્ચાઓ કંઈ બહુ ચાલેલી ત્યારે એક જગ્યાએ હું પોતે કહ્યું છું શ્રીમદજીએ કે બીજું તમને શું કહીએ, કુતર્કથી તો આખા જૈન દર્શનનું ખંડન કરવું હોય તો એ શક્તિ મારામાં છે, ફરી દેખાડું તમને. કુતર્કથી જૈન દર્શનનું ખંડન કરવું હોય તો એ શક્તિ છે, પણ એથી આત્માનું હિત નથી ક્યાંય. આ જે કહેવાય છે એ તમને વાતને અનુભવમાં લેતા તમે અવશ્ય એને માન્ય કરશો, અને માન્ય કરશો ત્યારે તમને તમારા હિતનું સાધન અને કારણ જોઈને બહુમાન આવ્યા વિના રહેશે નહીં. આ કહેનાર કથન આદિ પ્રત્યે બહુમાન આવ્યા વિના રહેશે નહીં. અને એ પ્રકાર છે, એ માન્ય કરવાનો સાચો પ્રકાર છે. બીજી કોઈ રીતે પરિણામમાં દોષ મટવો અને નિર્દોષતા થવાનું પ્રયોજન સિદ્ધ થાય એવું નથી. એટલે એ કહ્યું, તર્ક કર્યો છે એમ કે લક્ષણને શું કરવા પ્રસિદ્ધિ કરો છો, એનાથી વળી શું પ્રયોજન છે? સીધો તમે આત્મા કહો ને, અનંત ગુણાત્મક, એ લક્ષણ વગર લક્ષણો લક્ષ આત્મા નિર્ણયમાં આવતો નથી. આ સિદ્ધિ વાત છે. એક અજાણ્યા માણસને ઓળખાણ આપવી હોય, ભાઈ તમે ટાઉન હોલમાં જશો તો ત્યાં માણસ તો 1000-2000 હશે, પણ આ માણસ આવો છે, જેને તમારે મળવાનું છે એ માણસ આવો છે, તો એના કેટલાક લક્ષણો એવા આપવા પડે કે જે બીજા માણસોથી જુદા પડે. મનુષ્ય તો બધા મનુષ્ય છે, છતાં પણ એના ખાસ ખાસ ચિહ્નો એવા આપવા પડે કે જેને લઈને એ 1000 માણસમાં જુદો ઓળખાઈ શકે. એમ અનંત જીવો છે, અનંત પુદ્ગળો છે, એવા અનંત પદાર્થો જગતમાં અસ્તિત્વ ધરાવે છે, એમાં પોતે એ બધાથી જુદો ઓળખાણમાં આવે એના માટે એનું લક્ષણ આપ્યા વિના બીજો તો કોઈ ઉપાય છે
નહીં,
એટલે બીજી રીતે નક્કી જ થઈ શકે નહીં એમ કહે છે. માટે જે રીતે આત્મા પરથી ભિન્ન બીજાથી જુદો ઓળખાય અને એના સ્વસ્વભાવથી સ્વરૂપથી પરિપૂર્ણપણે સમજાય, આ એને ઓળખવામાં બે વાતા બે પડખા અસ્થિ નાસ્તિના ચોખ્ખા થવા જોઈએ છે, તો ઓળખાણ બરાબર થઈ છે, નહીતર એને ઓળખાણ થઈ છે એ વાત રહેતી નથી. પરિપૂર્ણપણે સમજાય એ રીતે જેને લક્ષણનો નિર્ણય થાય તેને લક્ષ આત્માનો નિર્ણય થાય. લક્ષણનો નિર્ણય થાય એટલે શું? કે આ જ્ઞાન લક્ષણથી આત્માને જુદો ઓળખવાની પદ્ધતિ છે એમ નિર્ણય થાય, એમ લક્ષણ સંબંધિત નિર્ણય થાય તો એને જ્ઞાન સ્વભાવી આત્મા નિર્ણયમાં આવે એમ કેવું છે. બહુ આ વિષય વિચારણાનો નથી પણ થોડોક ચાલતા ઉદયના અભ્યાસનો પ્રયોગ અભ્યાસનો વિષય છે. જેમ કે દરેક પ્રવૃત્તિમાં જ્ઞાનની પ્રવૃત્તિ છે અને સાથે સાથે મન વચન કાયા અને અન્ય સંયોગોની પણ પ્રવૃત્તિ છે. સર્વ ઉદયમાં આ પ્રકાર ચાલુ છે, જેટલા કોઈ ઉદયના પ્રસંગો બને છે એમાં આ પ્રકાર ચાલુ છે. તો એને એમ એ સર્વ પૂતગળોથી સર્વ દ્રવ્યોથી શરીરાદિ સર્વ સંયોગોથી હું જુદો આત્મા છું એ ક્યાંથી વિચારવું, કેવી રીતે એને પકડવું? કે જ્ઞાનથી એને પકડવું, કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં અનંત ગુણમય આત્મા છે. જ્યાં જ્યાં એ 22મો બોલ છે ને, આમાં 22મો બોલ છે એ ઓળખાણના વિષય ઉપર વિધિનો વિષય છે. જાણન પર્યાય અને જાણન ગુણ એમ કરીને વાત લીધી છે. જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણ વડે એમ પર્યાયમાં ગુણ હારે લીધો, એકલી પર્યાય ને લીધી. જાણન પર્યાય અને જાણન સ્વભાવ, ગુણ એટલે સ્વભાવ, એવા લક્ષણ વડે એમ આત્માને જાણી શકાય એ એક જ ઉપાય છે ને બીજો કોઈ ઉપાય નથી. હવે જ્યાં જ્યાં જાણન પર્યાય છે ત્યાં ત્યાં બીજા અનંત ગુણોની પર્યાય છે, અને જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં અનંત ગુણરૂપ સ્વભાવ છે, અને એ બધું કે આત્મા છે એમ નિશ્ચય કરવો, આવો નિર્ણય કરવો એમ કહ્યું છે. તો શું થયું કે એને જુદો પડવા માટે જ્ઞાન જ સાધન છે, પરથી ભિન્ન નિર્ણયમાં એ વિષય લીધો ને, ગીતની જે આ વાત જે રીતે સમજાય એ રીતે સમજવું, એ તો વાત ગોળ ગોળ થઈ કે જે રીતે સમજાય તે રીતે સમજવું એટલે શું, પણ કે જે રીતે સમજાય એ રીતમાં એ વાત છે કે પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણ આમ રીત છે. લાગુ કર તારા અનું ઉદયમાં, તારા ઉદયમાં એ સમજણનો પ્રયોગ છે કર, કે આમાં જ્ઞાન ભળતું નથી, જ્ઞાન કોઈની સાથે ભળી જતું નથી ને કોઈ ચીજ જ્ઞાનમાં ભળતી નથી. કડવું લાગ્યું, બહુ કડવું લાગ્યું, આ કાળું કાળી જીરી કરિયા કડવું બહુ હોય ને, માથાના વાળ ઉભા થઈ જાય એવું કડવું કડવું કડવું, જાણે આખો આત્મા કડવો થઈ ગયો. તને જ્ઞાન થયું છે ભાઈ, તને જ્ઞાન થયું છે, કડવો થયો હોય તારું જ્ઞાન કડવું થયું હોય તો એ મટે નહી, થોડી વાર પછી કઈ નથી. જ્ઞાનમાં એ કડવાપણાનો પ્રવેશ કેટલો કે જરાય નથી, એકલા જ્ઞાનને જુદું પાડીને પોતા સ્વરૂપે અવલોકે સ્વપણે જ્ઞાનને વિદે તો એને પરથી ભિન્ન આત્મા અને સ્વથી પરિપૂર્ણ આત્મા એને અનુભવમાં આવે. આમ એને અંતર અભ્યાસ ચાલવો જોઈએ પ્રયોગનો, ઉદય ઉદયમાં પ્રસંગ પ્રસંગમાં. તો એ રીતે એને આત્માનો નિર્ણય થશે. નિર્ણય કરવા માટે પણ એને જ્ઞાનનો પ્રયોગ જ હાથમાં લેવો રહ્યો. સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે વિચારથી નિર્ણય થઈ જાય, એટલે આ બધું વાંચી વિચારી સાંભળી સાંભળી વાંચી વાંચી વિચારી વિચારીને નિર્ણય કરી લેવો કે આત્મા આવો છે આવો છે, એમ નહીં. એ નિર્ણય કરવાનો ખરો પ્રકાર નથી અને ખરી વિધિ નથી જે દુનિયામાં પ્રસિદ્ધ છે. અહીંયા તો કહે છે કે તારા જ્ઞાનના પ્રયોગથી તું નક્કી કર કે જ્ઞાન જુદું છે કે જ્ઞાન ભળે છે. કોઈ ચીજ જ્ઞાનમાં ભળે છે કે જ્ઞાનથી જુદી રહે છે કોઈ ચીજ? સર્વ ચીજો જ્યારે તને પ્રયોગથી ખ્યાલમાં આવશે ત્યારે તને સર્વથી ભિન્ન અને પોતાના સ્વરૂપથી પરિપૂર્ણ એવું આત્માનું સમજણવાળું જે જ્ઞાન છે એને નિર્ણય કહેવામાં આવે છે. એ નિર્ણય છે. લક્ષણથી નિર્ણય કર. લક્ષણ એટલે આ જ્ઞાન જુદું રહે છે એવો નિર્ણય કર. તો તને લક્ષ આખો આત્મા જુદો ભિન્ન રહે છે એમ નિર્ણય થયા વિના રહેશે નહીં. કોઈ દેહાંત થાય છે, મૃત્યુ થાય છે, ત્યારે તો સાબિત કરવાની જરૂર રહેતી નથી કે દેહ ને આત્મા જુદા પડી ગયા છે. આ દેહમાં આ દેહધારી કહેવાતો હતો તે આત્મા દેહધારી નહોતો, પણ કહેવાતો હતો સંયોગના કારણે, એ હવે નથી. આ દેહમાં તેનો આત્મા નથી એમ કહ્યું એનો અર્થ શું થાય છે? કોઈ વિચક્ષણ હોય તો તરત ત્યાંથી પકડે આનો અર્થ શું. ખરેખર તો દેહને આત્મા એક જ જોઈને વ્યવહાર કરવામાં આવે છે કે આ ફલાણા ભાઈ, એટલે એનો દેહ ને આત્મા બે એક કરીને વ્યવહાર કરવામાં આવે છે. આમાં તો આ બે જુદા પડી ગયા, તો આ ફલાણા ભાઈ કોણ? આમાં શ્રીમદજીની જાતિ સ્મરણ અહીંથી થયું છે. 7 વર્ષની ઉંમરે આ 1 પોઈન્ટ ઉપર જાતિ સ્મરણ થયું છે. બાજુમાં પાડોશમાં ગુજરી ગયા પાડોશી, એટલે રોકકળ થવા માંડી કે શું થયું કે ફલાણા કાકા ગુજરી ગયા. એ કાકા કહેતા હશે પાડોશીને, ગુજરી ગયા એટલે હું? કે પણ આ જિજ્ઞાસાથી ગુજરી ગયા એટલે હું? તો કહે તો એને પછી બાંધીને અગ્નિ સંસ્કાર કરી નાખશે. તો તો પણ એ વળી એટલે હું? પણ આમાં એ કાંઈ હું ગાઈને વળી બાંધે ને એને બાળે ને આ તે કેવી રીતે ચાલે? એ જિજ્ઞાસામાંથી વિસ્મૃતિનું પડળ ખસી ગયું. જે મોતિયાનું પડળ બાજે છે એ ઉતારી લેવામાં આવે છે એટલે પ્રકાશ ચોખ્ખો થાય છે. વિસ્મૃતિનું પડળ હતું એ ખસી ગયું. ઓહો, તો અહીંયા હતો, અહીંયા હતો, અહીંયા હતો, અહીંયા કેટલાય ભાવ સાંભળ્યા. ઓહો હો, ક્યાં ફરતો 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 અહીંયા આવ્યો, ફૂટી ગયો. એનો અર્થ એ થયો કે એ બધા દેહ ધારણ કર્યા હતા એ છોડી દીધા. દેહ બદલાણા છે, દેહના ફેરફારો થયા છે, પણ મારામાં મારો ફેરફાર થયો નથી. આ આત્માની નિત્ય સત્તા છે એની પ્રતીતિ આવે એવું વિચારણાવાળું જ્ઞાન ત્યાંથી ઊભું થયું છે. એટલું વિચાર્યું છે, એટલું ત્યાર પછી વિચાર્યું છે. 7 વર્ષ પછી 24 વર્ષે સમ્યક દર્શન થયું. 70 વર્ષ વિચાર્યું છે. એની મંથન ને વિચારણા કેટલી ચાલી હશે? 16-17 વર્ષ સુધી એ વિષયની વિચારણા ચાલી છે. પછી અનુભવ થયો છે કેટલી વિચારણા ચાલી હશે. ભલે નાની ઉંમર છે પણ 15-16 વર્ષે જે કાવ્યો લખ્યા છે એમાં ઘણી ઝલક આવી છે. કોણ હું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ બધું વિચારે તો આત્મજ્ઞાનના સિદ્ધાંતો કેવા છે એનો અનુભવ થાય એવું છે. એ બધું તો સોળ વર્ષે નાખ્યું છે એમ. એટલે 15 વર્ષ પછીની એમની વિચારધારામાં ઘણી પરિપક્વતા અને પ્રૌઢતા હતી. ઉંમર પ્રૌઢ નહોતું પણ જ્ઞાન પ્રૌઢ થઈ ગયું હતું. એ બધા પીઢ વિચારધારા હતી. તાત્વિક વિચારધારામાં ઘણી પીઢતા જોવા મળે છે. એનું શું હતું કે એ યથાર્થ વિચારણા હતી, કે જે વિચારણા આગળ વધીને અનુભવ પર્યંત પરિણમી. પોતે એમ લીધું છે કે જ્યારે હું તપાસી જાઉં છું સમ્યક દર્શન પછી મારી પૂર્વ ભૂમિકાને, ત્યારે મને મારા લખાણોને, લખવાની બહુ પદ્ધતિ હતી, ડાયરીઓને એવું બધું લખતા, ત્યારે મને એમ લાગ્યું છે કે એ બધું બરાબર લખાયું છે. યથાર્થ એનો અર્થ કે વિચારધારા યથાર્થ હતી, એમાં વિપર્યાસ એવો નહોતો. પછી તો પુરુષાર્થ જેટલો, કારણ જેટલું આપે એટલું કાર્ય થાય, જેટલો પુરુષાર્થ વધે એટલું પરિણમન આવે. પુરુષાર્થ શિથિલ રહે તો પરિણમનમાં કાળ લાંબો જાય, પણ ન થાય એ પ્રશ્ન ત્યાં નથી. એક એવો અસાધારણ વિષય સમજણની અંદર પ્રવેશ પામી જાય છે કે આ આત્મા અને આત્મહિત એ એક જ આ જીવનનું મુખ્ય કાર્ય છે, બાકી બધું અનંતવાર કરી ચૂકેલું એવું બધું કાર્ય છે કે જેમાં આત્માને એના ફળમાં પરિભ્રમણ ને દુઃખ સિવાય બીજું કાંઈ નથી. ત્યારે એનું જે બળ છે એ બધી જગ્યાએથી ખસી જાય છે, ઢીલું પડી જાય છે, અને આત્મકાર્યમાં એની પ્રવૃત્તિ વેગવંત થતી જાય છે. એ બહુ માર્મિક વાત કીધી છે કે માટે જે રીતે આત્મા પરથી ભિન્ન અને સ્વથી પરિપૂર્ણપણે સમજાય એ રીતે કોઈ બીજી રીતે રીતની વિધિનો કોઈ પ્રકાર લેવો નહીં. એ રીતે જેને લક્ષણનો નિર્ણય થાય તેને લક્ષાત્માનો નિર્ણય થાય. એ રીતે લક્ષણની ને પકડીને વિધિની અજમાયશ કરે કે આમ આ વિધિએ કાર્ય કરવાનું છે એમ નિર્ણય કરે, એને આત્માના સ્વરૂપનો નિર્ણય થાય. પોતાનું પરિપૂર્ણ સિદ્ધપદ છે, સાક્ષાત સિદ્ધપદ છે એવો નિર્ણય થાય. પરોક્ષ ઊંડી ગુફામાં પડેલું છે એમ નહીં, સાક્ષાત સિદ્ધપદ છે. મારું સ્વરૂપ એટલે સાક્ષાત સિદ્ધપદ છે એવો જ એને નિર્ણય થાય. ગુરુએ કહ્યું માટે નહીં, શાસ્ત્રે કહ્યું માટે નહીં, ભગવાને કહ્યું માટે નહીં, મને પણ મારા જ્ઞાન લક્ષણથી મારા સ્વયંથી મને એમ ભાસે એવો નિર્ણય એને થવો જોઈએ. જ્ઞાન માત્ર તે આત્મા છે. જુઓ હવે આ જ્ઞાન માત્રનો શું અંદર રહસ્ય ભર્યું છે. અમૃતચંદ્રાચાર્ય દેવે જ્ઞાન માત્ર કહીને ગજબ વાતો કરી છે. જ્ઞાન માત્ર તે આત્મા છે, પણ દેહાદી કે રાગાદી તે આત્મા નથી. એ લક્ષાત્માનો નિર્ણય થાય એમાં જ્ઞાન માત્ર તે આત્મા છે. આમ માત્ર કહીને રાગાદી ને દેહાદીનો નિષેધ કરી નાખ્યો. ભલે દેહ સ્વરૂપે અનુભવાય છે તો એ મિથ્યા અધ્યાસે અનુભવાય છે, આત્મા દેહ સ્વરૂપે નથી. રાગ વેદનથી, સાતા સાતાના વેદનથી અનુભવાય છે, અધ્યાસ છે, આત્મા એ સ્વરૂપે નથી. આત્મા તો જ્ઞાન માત્ર છે એમ કરીને જુદો પાડી દીધો.
જય હો પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુદેવ, જય હો સનાતન દિગંબર જયંધાર મનો.